એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌ શ્રોતાઓનું. આજે આપણે એમ કે એક ખાસ સફર પર નીકળી રહ્યા છીએ, સમયમાં થોડા પાછા જઈશું.
હા, અને એ પણ એક એવા પુસ્તક સાથે જેણે ઇતિહાસકારોને વિચારકોને મતલબ બહુ પ્રભાવિત કર્યા છે.
બરાબર, ફ્રાન્સિસ યેટ્સનું ધ આર્ટ ઓફ મેમરી, એટલે કે સ્મૃતિકળા.
અને આ સફર ખરેખર રોમાંચક એટલા માટે છે કારણ કે જુઓ, આજે આપણી પાસે માહિતીનો ભંડાર છે. યુનો, ગૂગલ, નોટિફિકેશન્સ, બધું આમ હાથ વગુ.
હા, તરત મળી જાય.
પણ ક્યારે વિચાર્યું છે કે જ્યારે છાપકામ નહોતું, ઇન્ટરનેટ તો ઠીક, પુસ્તકો પણ સહેલાઈથી નહોતા મળતા, ત્યારે લોકો આટલું બધું જ્ઞાન, લાંબી વાતો કેવી રીતે યાદ રાખતા હશે?
એ જ સવાલ. અને આ પુસ્તક એમ કહી શકાય કે એ રહસ્ય પરથી પડદો ઉઠાવે છે. આ ખાલી યાદ રાખવાની કોઈ ટ્રીક નથી, હો?
ના ના, બિલકુલ નહીં.
પણ એક એવી કળા છે જેણે યેટ્સના મતે પશ્ચિમી સંસ્કૃતિ, તત્વજ્ઞાન અને વિજ્ઞાનના વિકાસને પણ ઊંડો આકાર આપ્યો છે.
અને એ સમજવું આપણા આજના આઉટસોર્સ્ડ મેમરીના જમાનામાં, એટલે કે જ્યાં બધું બહાર સ્ટોર થયેલું છે, ત્યાં બહુ જ રસપ્રદ છે.
ચાલો તો આની ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ. શરૂઆત કરીએ લેખિકાથી, ડેમ ફ્રાન્સિસ યેટ્સ. કોણ હતા તેઓ અને આ વિષય પર તેમનું કામ આટલું મહત્વનું કેમ ગણાય છે?
ડેમ ફ્રાન્સિસ યેટ્સ 1899-1981 એક ખૂબ જ પ્રભાવશાળી બ્રિટિશ ઇતિહાસકાર હતા. લંડન યુનિવર્સિટીનું જે વોરબર્ગ ઇન્સ્ટિટ્યૂટ છે ને, તેની સાથે તેઓ લાંબો સમય જોડાયેલા રહ્યા.
ઓકે.
એમની ખાસિયત એ હતી કે તેઓ પરંપરાગત ઇતિહાસની, શું કહેવાય, પેલી સીમાઓ ઓળંગી જતા.
એટલે કઈ રીતે અલગ પડતા એ બીજા ઇતિહાસકારોથી?
તેઓ છે ને, પુનરુજ્જીવન કાળના માત્ર રાજકીય કે સામાજિક ઇતિહાસમાં જ રસ નહોતા લેતા, પણ તેના ગૂઢ પાસામાં ઊંડા ઉતર્યા, જેને અંગ્રેજીમાં રિનેસાન્સ એસોટેરિઝમ કહે છે.
ઓહો, ગૂઢ પાસું એટલે કે જાદુ ટોણા જેવું.
ટીલ વિષયનો અભ્યાસ કર્યો. અને સૌથી મહત્વની વાત એ છે કે એમણે આ બધી વિચારધારાઓને ખાલી અંધશ્રદ્ધા કહીને બાજુ પર ન મૂકી, પણ એમને ગંભીર બૌદ્ધિક પ્રણાલીઓ તરીકે જોઈ, જે તે સમયના લોકોની વિચારસરણી પર અસર કરતી હતી. એમને એમના પોતાના સંદર્ભમાં સમજવાનો પ્રયાસ કર્યો.
આ દૃષ્ટિકોણ તો ખરેખર અનોખો કહેવાય. એટલે જ કદાચ તેઓ સ્મૃતિકળાને માત્ર એક ટેકનિક તરીકે નહીં, પણ આખા પુનરુજ્જીવન કાળના માનસને સમજવાની ચાવી તરીકે જોઈ શક્યા, ખરું ને?
બિલકુલ. એમની યોગ્યતા જ એ હતી કે તેઓ ખૂબ ઝીણવટભર્યું સંશોધન કરતા અને સાથે સાથે કલા, ફિલોસોફી, સાહિત્ય, ધર્મ, વિજ્ઞાન અને જાદુનો ઇતિહાસ પણ આ બધાને એક સાથે જોડી શકતા, એ એમની અદ્ભુત ક્ષમતા હતી.
તો પુસ્તક પર આવીએ. એનો મુખ્ય સૂર શું છે? અસ્મૃતિકળા હતી શું અને યેટ્સ આપણને શું સમજાવવા માંગે છે?
પુસ્તકનો કેન્દ્રીય વિચાર એમ છે કે સ્મૃતિકળા, જેને નિમોટેકનિક્સ પણ કહેવાય, એ કોઈ સાદી યાદશક્તિ વધારવાની ટેકનિક નહોતી.
ના.
એ લગભગ 2000 વર્ષ સુધી પશ્ચિમી સંસ્કૃતિમાં એક જીવંત, વિકસતી અને ખૂબ જ પ્રભાવશાળી બૌદ્ધિક શક્તિ હતી. યેટ્સ દલીલ કરે છે કે આ કળાએ લોકો કેવી રીતે વિચારતા, દુનિયાને કેવી રીતે સમજતા, જ્ઞાનને કેવી રીતે ગોઠવતા, એ બધા પર બહુ ઊંડી અસર પાડી.
અને એ સમય જતાં બદલાય પણ ખરી, એમ સ્થિર નહોતી રહી.
ચોક્કસપણે બદલાઈ. એનો વિકાસ બહુ રસપ્રદ છે. શરૂઆત થઈ એમ માનો ને પ્રાચીન ગ્રીસ અને રોમમાં.
ઓકે.
ત્યાં વકીલો, નેતાઓ વગેરે લાંબા ભાષણો યાદ રાખવાનો ઉપયોગ કરતા. એકદમ પ્રેક્ટિકલ ઉપયોગ હતો.
બરાબર, વ્યવહારિક.
પછી આવ્યો મધ્યયુગ. ત્યાં ખ્રિસ્તી ધર્મગુરુઓએ આ કળા અપનાવી લીધી, પણ હેતુ બદલાઈ ગયો.
શું હેતુ થયો પછી?
નૈતિકતા અને ધર્મના સિદ્ધાંતો યાદ રાખવા અને લોકોને શીખવવા માટે એક માળખું બની ગયું એમ.
અને પછી પુનરુજ્જીવન, ત્યાં શું થયું?
પુનરુજ્જીવનમાં તો આ કળા એકદમ ટોચ પર પહોંચી અને સાથે સાથે એક રહસ્યમય ગૂઢ વળાંક પણ લીધો. કેટલાક વિચારકો અને હા, જાદુગરો માટે પણ આ ખાલી યાદ રાખવાનું સાધન ન રહ્યું.
તો શું બની ગયું?
એમના માટે આ બ્રહ્માંડના રહસ્યોને સમજવા, એને પોતાના મનમાં ગોઠવવા અને કદાચ તેના પર પ્રભાવ પાડવા માટેની એક શક્તિશાળી ફિલોસોફિકલ સિસ્ટમ બની ગઈ.
બાપરે, આ તો અકલ્પનીય લાગે છે. આપણે તો યાદશક્તિ એટલે ગોખણપટ્ટી સમજીએ અહીં તો વાત બ્રહ્માંડને સમજવા સુધી પહોંચી.
હા, અને આ એ મૂળભૂત પ્રશ્નોનો જવાબ આપે છે કે છાપકામ પહેલા આટલું બધું જ્ઞાન સચવાતું કેવી રીતે હશે.
બરાબર.
યેટ સમજાવે છે કે આ પદ્ધતિ મુખ્યત્વે બે વસ્તુ પર આધારિત હતી. એક તો એકદમ આબેહૂબ ભાવનાત્મક કલ્પનાશક્તિ અને બીજું સ્થાપત્યની એટલે કે જગ્યાની ક્રમબદ્ધ સમજ, જેમ કે મનમાં કોઈ મહેલ કે મકાનની કલ્પના કરવી.
અને આ જે માનસિક ગોઠવણીની રીત હતી એ એટલી પાવરફુલ હતી કે એણે કળા, ફિલોસોફી, ધર્મ અને છેવટે વૈજ્ઞાનિક પદ્ધતિના વિકાસ પર પણ અસર કરી.
સાચી વાત છે. એટલે આપણે કેવી રીતે યાદ રાખીએ છીએ એનો ઇતિહાસ એ ખરેખર તો આપણે કેવી રીતે વિચારીએ છીએ, શું માનીએ છીએ અને દુનિયામાં આપણું સ્થાન શું સમજીએ છીએ એના ઇતિહાસ સાથે ગાઢ રીતે જોડાયેલો છે.
તો આ પુસ્તક કોના માટે છે, કોને વાંચવું ગમે? બહુ અઘરું તો નથી ને?
જુઓ, જે કોઈને પણ ઇતિહાસમાં રસ હોય, આપણું મન કઈ રીતે કામ કરે છે એ જાણવું હોય, આધુનિક વિજ્ઞાનના મૂળિયા ક્યાં છે એ સમજવું હોય અથવા પશ્ચિમી સંસ્કૃતિ કેવી રીતે ઘડાઈ એમાં રસ હોય, એમના માટે તો આ ખજાનો છે. શૈલી થોડી શૈક્ષણિક તો છે, પણ યેટ્સની લખવાની રીત એવી છે કે જાણે કોઈ બૌદ્ધિક જાસૂસી કથા વાંચતા હોઈએ. પુરાવાઓ જોડો, કડીઓ મેળવો અને સત્ય સુધી પહોંચો, મજા આવે એવી છે.
ચાલો ત્યારે આ જાસૂસી કથાના પ્રકરણોમાં થોડા ઊંડાળ ઉતરીએ. યેટ્સે આખી વાતને આમ સમય પ્રમાણે ગોઠવી છે, ખરું ને, કાળક્રમમાં?
હા, બરાબર. પુસ્તક મુખ્યત્વે ત્રણ ઐતિહાસિક યુગોમાં વહેંચાયેલું છે. પહેલું શાસ્ત્રીય જગત એટલે કે ગ્રીસ અને રોમ, બીજું મધ્યયુગ અને ત્રીજું પુનરુજ્જીવન, અને પછી છેલ્લે એના પતન એટલે કે ઘટાડાની વાત આવે છે.
તો શરૂઆત કરીએ ક્લાસિકલ સમયથી. એના મૂળ સ્વરૂપમાં આ કળા કેવી હતી?
પહેલા ભાગમાં યેટ્સ આપણને ત્રણ મુખ્ય લેટિન ગ્રંથોનો પરિચય કરાવે છે, જે આ કળાના પાયા જેવા છે. એક છે અનામી લેખકનું એડ હરેનિયમ, બીજું પ્રખ્યાત વક્તા સિસ્સીરોનું દી ઓરેટોરે, અને ત્રીજું ક્વિન્ટિલિયનનું ઇન્સ્ટિટ્યુશિયો ઓરેટોરિયા.
ઓકે.
અને અહીં જ આપણને પેલી પ્રખ્યાત વાર્તા મળે છે ગ્રીક કવિ સિમોનાઇડ્સ ઓફ સિયોસની.
હા હા, પેલી વાર્તા જેમાં એક ભોજન સમારંભ હોય, પછી છત તૂટી પડે, બધા મૃત્યુ પામે.
બરાબર.
અને સિમોનાઇડ્સ જે બહાર નીકળી ગયા હતા, તે ફક્ત કોણ ક્યાં બેઠું હતું એ યાદ રાખીને બધા મૃતદેહોની ઓળખ કરાવે છે. કહેવાય છે કે આના પરથી જ કળાની શરૂઆત થઈ.
બરાબર. અને આ વાર્તા જ મૂળ સિદ્ધાંત આપે છે. અવકાશમાં ક્રમ એ સ્મૃતિમાં ક્રમની ચાવી છે, એટલે કે જગ્યામાં જે વ્યવસ્થા છે એ જ યાદશક્તિમાં વ્યવસ્થા લાવી શકે છે.
રસપ્રદ.
આના પરથી બે મુખ્ય ટેકનિક વિકસી, લોકાઈ અને ઇમેજિન્સ.
લોકાઈ એટલે શું? જગ્યાઓ?
હા, સ્થાનો. તમારે શું કરવાનું, તમારા મનમાં કોઈ પરિચિત જગ્યા પસંદ કરવાની, કોઈ મકાન હોય, મહેલ હોય, મંદિર હોય, વાસ્તવિક કે કાલ્પનિક પણ ચાલે.
ઓકે.
પછી તમારે નક્કી કરવાનું કે તમે એ જગ્યામાં કયા ક્રમમાં ફરશો, જેમ કે મુખ્ય દરવાજાથી અંદર ગયા, પછી પહેલો ઓરડો, પછી બીજો, પછી દાદર. એક નિશ્ચિત ક્રમબદ્ધ માનસિક રસ્તો બનાવવાનો.
સમજાયું. અને ઇમેજિન્સ
એ શું છે?
ઇમેજિન્સ એટલે છબીઓ.
હવે તમારે જે બાબતો યાદ રાખવી છે ને, દાખલા તરીકે ભાષણના મુદ્દા, તો દરેક મુદ્દા માટે એકદમ આકર્ષક, યાદ રહી જાય તેવી, ભાવનાત્મક રીતે અસર કરે તેવી અને બની શકે તો વિચિત્ર એવી માનસિક છબી બનાવવાની.
વિચિત્ર છબી.
હા, પેલું એડ હેરેનિયમ તો ખાસ કહે છે કે છબીઓ સક્રિય હોવી જોઈએ, ઇમેજિન્સ અજેન્ટેઝ અસામાન્ય હોવી જોઈએ, ક્યાં તો અત્યંત સુંદર હોય ક્યાં અત્યંત બિહામણી. કેમ? કારણ કે સાદી સામાન્ય વસ્તુઓ તો આપણે સહેલાઈથી ભૂલી જઈએ છીએ.
બરાબર.
પછી આ બનાવેલી છબીઓને ક્રમમાં પેલા લૌકાએ એટલે કે માનસિક સ્થાનો પર મૂકી દેવાની.
ઓહો, એટલે આ તો પેલી આજકાલની માઇન્ડ પેલેસ કે મેમરી પેલેસ ટેકનિક જેવું જ થયું, પણ હજારો વર્ષ પહેલા.
બિલકુલ એ જ.
અને એ ભાર કે છબીઓ ભાવનાત્મક કે વિચિત્ર હોવી જોઈએ, એ બતાવે છે કે કલ્પના કરવી એ ખાલી ચિત્ર દોરવા જેવું નહોતું ત્યારે.
સહેજ પણ નહીં. એ સમયનું આ એક ગંભીર ડેટા પ્રોસેસિંગ ટૂલ હતું એમ સમજો. કલ્પના શક્તિનો ઉપયોગ થતો હતો માહિતીને એન્કોડ કરવા અને મગજમાં સાચવી રાખવા માટે.
કલ્પના કરો, કોઈ વક્તા ભાષણ આપતી વખતે મનમાં પોતાના મહેલમાંથી પસાર થાય, દરેક ઓરડામાં મૂકેલી પેલી વિચિત્ર છબી જુએ અને ફટ દઈને સંબંધિત મુદ્દો યાદ આવી જાય.
અદ્ભુત,
ખરેખર અદ્ભુત. તો આ ક્લાસિકલ કળાનું મધ્યયુગમાં શું થયું? શું લોકો ભૂલી ગયા એને?
ના, જરાય નહીં. પુસ્તકનો બીજો ભાગ આ મધ્યયુગીન રૂપાંતરણ પર જ છે. યેટ્સ બતાવે છે કે આ કળા ગાયબ ન થઈ, પણ મધ્યયુગીન પાંડિત્યવાદ એટલે કે સ્કોલાસ્ટિસિઝમ,
હા, પેલી તર્ક અને ધર્મશાસ્ત્રવાળી મુખ્ય ભણતરની પદ્ધતિ,
બરાબર, એના દ્વારા આ કળાને અપનાવી લેવામાં આવી. આલ્બર્ટસ મેગ્નસ અને ખાસ કરીને મહાન ફિલોસોફર થોમસ એક્વિનાસ, એમણે આ કળાને ખ્રિસ્તી નૈતિક ફિલોસોફી સાથે જોડી દીધી.
નૈતિક ફિલોસોફી સાથે કઈ રીતે? ભાષણ યાદ રાખવાને બદલે હવે શું યાદ રાખવાનું આવ્યું?
મુખ્ય ફેરફાર એ થયો કે સ્મૃતિ કળાને પ્રુડન્સ એટલે કે સમજદારી કે વિવેક બુદ્ધિ, જે ચાર મુખ્ય ખ્રિસ્તી સદગુણો ગણાય છે, એમાંથી એકનો ભાગ ગણવામાં આવી.
ઓ,
એક્વિનાસ માનતા હતા કે સારા નૈતિક નિર્ણયો લેવા હોય તો ભૂતકાળના અનુભવો અને સિદ્ધાંતો યાદ હોવા જરૂરી છે, એટલે સ્મૃતિને તાલીમ આપવી એ એક નૈતિક ફરજ બની ગઈ.
એટલે હેતુ આખો બદલાઈ ગયો. દુનિયાની સફળતાને બદલે હવે આધ્યાત્મિક ઉન્નતિ પર ફોકસ આવ્યો.
ચોક્કસ. હવે લોચી રોમન બિલ્ડિંગો નહોતા રહ્યા, પણ સ્વર્ગ અને નરકના સ્તરો જેવી રૂપાત્મક જગ્યાઓ બની ગયા. અને ઇમેજિન્સ કાયદાની દલીલો માટે નહીં, પણ પાપના ભયાનક પરિણામો અને પુણ્યના સારા ફળ એ બધું આત્મા પર અંકિત કરવા માટે વપરાવા લાગ્યા.
કોઈ ઉદાહરણ?
દાંતેની પ્રખ્યાત કૃતિ છે ને, ડિવાઇન કોમેડી, જેમાં નરક, શુદ્ધિકરણ અને સ્વર્ગનું એકદમ વિસ્તારથી ક્રમબદ્ધ વર્ણન છે. એ આ પરંપરાનું ઉત્તમ ઉદાહરણ ગણી શકાય.
સમજાયો. અને પછી આવે છે પુનરુજ્જીવન, પુસ્તકનો ત્રીજો ભાગ, જ્યાં આ કળા ફરીથી એક નવો અને કદાચ સૌથી નાટકીય વળાંક લે છે.
હા, અને આ પુસ્તકનો કદાચ સૌથી રોમાંચક અને એમ કહી શકાય કે મુખ્ય ભાગ છે. 15મી-16મી સદીમાં તો સ્મૃતિ કળા પરના ગ્રંથોનો જાણે રાફડો ફાટ્યો.
ઓહો.
યેટ્સ અહીં બે મુખ્ય વ્યક્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમણે આ કળાને નવી દિશા આપી. એક રેમન લુલ અને બીજા જુલિયો કેમિલો.
લુલ પોતે સ્મૃતિ કળાનો અભ્યાસી નહોતા, પણ એમની એક જ્ઞાન ઉત્પન્ન કરવાની કળા હતી, આર્સ કોમ્બિનેટોરિયા.
હા,
એણે પછીથી સ્મૃતિ પ્રણાલીઓને બહુ પ્રભાવિત કરી.
અને પેલા જુલિયો કેમિલો, એમનું પેલું પ્રખ્યાત સ્મૃતિ થિયેટર, એ શું હતું? બહુ સાંભળ્યું છે એના વિશે.
કેમિલોનો આઈડિયા તો ખરેખર ગજબનો હતો અને કદાચ થોડો ક્રેઝી પણ. એમણે એક વાસ્તવિક ભૌતિક લાકડાનું સ્મૃતિ થિયેટર બનાવવાનો પ્રયત્ન કર્યો.
રિયલ થિયેટર? હા. કલ્પના કરો એક નાનું એવું થિયેટર જેમાં ફક્ત એક જ વ્યક્તિ ઊભી રહી શકે, અને એની સામે આમ અર્ધવર્તુળમાં 7 સ્તરોમાં દરવાજા અને છાજલીઓ હોય, જેના પર બ્રહ્માંડના તમામ જ્ઞાન, ગ્રહો, તત્વો, કળાઓ વગેરેનું પ્રતિનિધિત્વ કરતી છબીઓ અને પ્રતીકો ગોઠવેલા હોય.
આખા બ્રહ્માંડને એક રૂમમાં સમાવી લેવાનો પ્રયાસ? પણ શા માટે? શું કરવા માંગતા હતા એ?
કેમિલો એવું માનતા હતા કે આ થિયેટર બ્રહ્માંડનું એક મોડેલ છે. જો કોઈ વ્યક્તિ આખી રચનાને બરાબર સમજી ને પોતાના મનમાં ઉતારી લે તો તે સાર્વત્રિક જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, બ્રહ્માંડના બધા રહસ્યો સમજી શકે છે. અહીં જુઓ, સ્મૃતિ કળા હવે ખાલી યાદ રાખવાની ટેકનિક નથી રહી, એ વાસ્તવિકતાની જે ગુપ્ત સંરચના છે એને સમજવાની અને કદાચ તેને કંટ્રોલ કરવાની ઈચ્છા સાથે જોડાઈ ગઈ છે.
અને આ જ જે ગૂઢ વળાંક છે એ આપણને પુસ્તકના કેન્દ્રીય પાત્ર તરફ લઈ જાય છે, જિયોર્દાનો બ્રુનો. લગભગ અડધું પુસ્તક એમના પર જ છે.
હા, બ્રુનો 1548-1600 એ આ ગૂઢ સ્મૃતિ કળાના શિખર સમાન હતા. શરૂઆતમાં તો ડોમિનિકન પાદરી હતા, પણ પછી ધર્મ છોડીને પેલી હર્મેટિક ફિલોસોફી અને જાદુ તરફ વળ્યા.
ઓકે.
યેટ્સ બતાવે છે કે બ્રુનોએ શું કર્યું. એમણે શાસ્ત્રીય સ્મૃતિ મહેલની ટેકનિક, લુલની પેલી સંયોજન કળા અને હર્મેટિક ફિલોસોફી આ બધાને ભેળવી દીધું અને એમાંથી એક અત્યંત જટિલ અને શક્તિશાળી કાર્યકારી પ્રણાલી બનાવી.
કાર્યકારી એનો શું મતલબ? અને એમનો સિદ્ધાંત શું હતો જેણે તેમને આટલા ક્રાંતિકારી અને ખતરનાક પણ બનાવ્યા?
બ્રુનો માટે સ્મૃતિ કળા એ દુનિયાને ખાલી યાદ રાખવા માટે નહોતી, એ તો દુનિયા બનવા માટે હતી. એમનું સિદ્ધાંત એવો હતો કે માનવ મન એટલે કે માઇક્રોકોઝમ, લઘુ બ્રહ્માંડ, એ દૈવી મન એટલે કે મેક્રોકોઝમ, વિશ્વ બ્રહ્માંડનું જ પ્રતિબિંબ છે.
રસપ્રદ.
તો જો કોઈ વ્યક્તિ પોતાના મનમાં બ્રહ્માંડની એક પરફેક્ટ કોપી બનાવે, જાદુઈ પ્રતીકો, ગ્રહોના ચિહ્નો, દૈવી શક્તિઓના રૂપકો આ બધાનો ઇમેજિન્સ તરીકે ઉપયોગ કરીને, તો તે પોતાની આત્માને બ્રહ્માંડ સાથે એક લયમાં, સુમેળમાં લાવી શકે છે.
બાપરે, આ તો યાદશક્તિથી ક્યાંય આગળની વાત થઈ ગઈ. આનો અંતિમ હેતુ શું હતો પછી?
અંતિમ હેતુ હતો સાર્વત્રિક જ્ઞાન મેળવવું, પોતાની અંદર જે છુપાયેલી દૈવી શક્તિઓ છે એને જાગૃત કરવી, અને કદાચ અમરત્વ કે દૈવી સ્થિતિ પ્રાપ્ત કરવી.
ઓ માય ગોડ!
આ એક પ્રકારનો આંતરિક જાદુ હતો, મનને બ્રહ્માંડ સાથે જોડીને અલૌકિક શક્તિ મેળવવાની કોશિશ. અને આ જ વિચારો, જે જાદુઈ અને ધર્મ વિરોધી ગણાયા, એના કારણે તેમને રોમમાં જીવતા સળગાવી દેવામાં આવ્યા.
અરે રે!
યેટ્સ પછી રોબર્ટ ફ્લડ જેવા એમના અનુગામીઓની પણ વાત કરે છે, જેમણે આ પરંપરા ચાલુ રાખી, પણ બ્રુનો એનું શિખર હતા.
શું સફર છે આ કળાની! ભાષણ યાદ રાખવાથી શરૂ થઈ અને વ્યક્તિને ભગવાન બનાવવાનો દાવો કરવા સુધી પહોંચી, તો પછી આટલી શક્તિશાળી અને વિકસિત પરંપરા અચાનક ઓછી કેમ થઈ ગઈ, ભૂલાઈ કેમ ગઈ? પુસ્તકનો છેલ્લો ભાગ આના પર પ્રકાશ પાડે છે.
હા, છેલ્લા ભાગમાં યેટ્સ આ કળાના પતનના, એટલે કે એના ચલણમાંથી નીકળી જવાના બે મુખ્ય કારણો આપે છે. પહેલું અને સૌથી સીધું કારણ, છાપકામની શોધ.
હા, એ તો સમજી શકાય એવું છે.
જેમ જેમ પુસ્તકો સસ્તા થયા, સહેલાઈથી મળવા લાગ્યા, તેમ તેમ જ્ઞાનનો સંગ્રહ મગજની અંદર કરવાને બદલે પાનાઓ પર બહાર થવા લાગ્યો, એટલે પેલી જટિલ આંતરિક સ્મૃતિ પ્રણાલીઓની જરૂરિયાત ઓછી થઈ ગઈ.
અને બીજું કારણ?
બીજું મોટું કારણ હતું વૈજ્ઞાનિક ક્રાંતિ. 17મી સદીમાં રિને ડેકાર્ટ જેવા ફિલોસોફરો આવ્યા. એમણે તર્ક અને ગણિત પર ભાર મૂક્યો. એમણે કહ્યું કે કલ્પના અને ભાવનાત્મક છબીઓ પર જ્ઞાન માટે ભરોસો ન કરી શકાય. ફ્રાન્સિસ બેકને વળી અનુભવ અને પ્રયોગ આધારિત નવી વૈજ્ઞાનિક પદ્ધતિની વાત કરી. આ નવા બૌદ્ધિક માહોલમાં સ્મૃતિ કળા, જે હવે પેલી જાદુ અને ગૂઢ વિદ્યાઓ સાથે જોડાઈ ગઈ હતી, એ અવૈજ્ઞાનિક અંધશ્રદ્ધા જેવી ગણાવા લાગી અને ધીમે ધીમે લુપ્ત થઈ ગઈ.
આમ છાપકામ અને નવી વૈજ્ઞાનિક વિચારસરણી, આ બે વસ્તુએ માત્ર સ્મૃતિ કળાને જ નહીં પણ કદાચ જ્ઞાન સાથેના આપણા સંબંધને પણ બદલી નાખ્યો. ખરેખર અદ્ભુત સફર છે આ પુસ્તકની. ચાલો હવે આમાંથી કેટલાક મુખ્ય વિષયો અને સંદેશાઓ તારવીએ, શું લાગે છે? ચોક્કસ.
પહેલો અને મારા મતે સૌથી પ્રભાવશાળી સંદેશ છે, કલ્પના શક્તિ એ ખાલી કલ્પના નથી, એ જ્ઞાનનું એક સાધન છે. ઇતિહાસના મોટાભાગના સમયમાં તાલીમ પામેલી કલ્પના શક્તિને દુનિયાને સમજવા, યાદ રાખવા અને એની સાથે જોડાવા માટેનું એક શક્તિશાળી સાધન માનવામાં આવતું હતું.
સાચી વાત.
ભાવનાત્મક અને દ્રશ્યમાન છબીઓ આપણા મગજ પર ઊંડી છાપ છોડે છે.
અને આ વાત આજે પણ એટલી જ સાચી છે. આપણે શિક્ષણમાં વાર્તાઓ કે વિઝ્યુઅલ એડ્સનો ઉપયોગ કરીએ છીએ.
હા,
તે આ જ સિદ્ધાંત પર આધારિત છે ને? બાળકોને ચિત્રો દ્વારા કે વાર્તા દ્વારા ભણાવીએ તો જલ્દી યાદ રહી જાય છે.
બિલકુલ. બીજો મુદ્દો છે જ્ઞાનના વ્યવસ્થાપન માટે સ્મૃતિનું માળખું. ડેટાબેઝ, લાઇબ્રેરી કે ઇન્ટરનેટ પહેલાં સ્મૃતિ કળા એ માહિતીના મોટા ભંડારને વ્યવસ્થિત કરવા, એને કેટેગરાઇઝ કરવા અને જરૂર પડે ત્યારે પાછી મેળવવા માટેનું મુખ્ય સોફ્ટવેર હતું, મગજમાં ચાલતો ડેટાબેઝ.
જેની સરખામણી આજે આપણે કમ્પ્યુટરમાં ફોલ્ડર્સ બનાવીએ, માઇન્ડ મેપ દોરીએ,
હા, કે નોટ્સ એપમાં ટેગ્સ લગાવીએ,
બરાબર, એની સાથે કરી શકીએ. રીત બદલાઈ પણ માહિતી ગોઠવવાની જરૂરિયાત તો એ જ રહી.
ત્રીજો મુદ્દો છે એક વિચારનું અદ્ભુત રૂપાંતરણ. કેવી રીતે એક જ મૂળભૂત ટેકનિક, પેલી સ્થાન અને છબીની, સમય અને સંસ્કૃતિ બદલાતા જુદા જુદા હેતુઓ માટે બદલાઈ ગઈ. પહેલા વ્યવહારિક સાધન, પછી નૈતિક શિક્ષણનું માધ્યમ, અને છેવટે બ્રહ્માંડના રહસ્યો ખોલવાની ગૂઢ કળા બની.
અને ચોથો મુદ્દો, જે મને બહુ રસપ્રદ લાગ્યો, જાદુ, ધર્મ અને વિજ્ઞાન વચ્ચેની જે ધૂંધળી રેખાઓ હતી તે. ભૂતકાળમાં આ ક્ષેત્રો આપણે આજે જોઈએ છીએ એટલા છૂટા નહોતા. બ્રુનો જેવા પુનરુજ્જીવનના વિચારકો અવૈજ્ઞાનિક નહોતા,
પણ તેઓ બ્રહ્માંડને સમજવા માટે એક અલગ જ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા હતા, જે પ્રતીકો, સહાનુભૂતિ અને તાલીમ પામેલી કલ્પનાની શક્તિ પર આધારિત હતી.
બરાબર.
અને છેલ્લો, પાંચમો મહત્વનો મુદ્દો, જ્ઞાન સંસ્કૃતિનું આંતરિકમાંથી બાહ્ય તરફનું સ્થળાંતર. છાપકામથી શરૂ થઈ આ પ્રોસેસ અને આજે ડિજિટલ ટેકનોલોજી સાથે તો એ ચરમસીમા પર છે. જ્ઞાનનો સંગ્રહ આપણા મનમાંથી નીકળીને બહારના ઉપકરણોમાં જતો રહ્યો છે અને આપણી યાદ રાખવાની ક્ષમતા અને કદાચ વિચારવાની રીતને પણ કેવી અસર કરી છે એ ખરેખર વિચારવા જેવું છે.
યેટ્સના લખાણમાં અમુક વાતો ખરેખર આમ હચમચાવી દે તેવી છે. પુસ્તકના કેટલાક મુખ્ય વિચારો કે તારણો જે ખાસ ધ્યાન આપવા જેવા છે તેના પર વાત કરીએ.
જરૂર. પહેલો વિચાર જે શાસ્ત્રીય કળાનો વ્યાપ અને એની ગંભીરતા સ્પષ્ટ કરે છે. શાસ્ત્રીય સ્મૃતિકળા રોજિંદી નાની નાની બાબતો યાદ રાખવા માટે નહોતી, પણ જ્ઞાનના વિશાળ ક્ષેત્રોની રચના અને તેના સારને મનમાં ધારણ કરવા માટે હતી. તે તાલીમ પામેલી કલ્પના પર આધારિત હતી, જે સ્થિર સ્થાપત્યક્રમમાં ગોઠવાયેલી ભાવનાત્મક રીતે અસરકારક છબીઓનો ઉપયોગ કરતી હતી.
એટલે કે આ કોઈ રમત નહોતી ભાઈ, એ ગંભીર બૌદ્ધિક શિસ્ત હતી. તર્ક જે ક્રમમાં દેખાય છે અને ભાવના જે છબીમાં છે, બંનેનું મિશ્રણ.
બરાબર. બીજો વિચાર મધ્યયુગીન પરિવર્તનને સરસ રીતે પકડે છે. મધ્યયુગમાં સ્મૃતિ કળા ધર્મનિષ્ઠાનું સાધન બની. માનસિક સ્થાનો હવે રોમન ઇમારતો નહોતા, પરંતુ નરક અને સ્વર્ગના સ્તરો હતા. છબીઓ કાનૂની દલીલો માટે નહીં, પણ પાપના ભયાવહ પરિણામો અને પુણ્યના ભવ્ય પુરસ્કારોને આત્મા પર અંકિત કરવા માટે હતી.
આ ખરેખર અદ્ભુત અનુકૂલન ક્ષમતા બતાવે છે. એક જ સાધનનો કેવો અલગ ઉપયોગ થઈ શકે.
અને ત્રીજો, સૌથી વધુ કદાચ ચોંકાવનારો વિચાર, બ્રુનો વિશે. જીઓર્દાનો બ્રુનો માટે સ્મૃતિ કળા વિશ્વને યાદ રાખવા વિશે નહોતી, પણ વિશ્વ બનવા વિશે હતી. તેમની પદ્ધતિ એ જાદુઈ ધાર્મિક તકનીક હતી, જેના દ્વારા સાધક બ્રહ્માંડના દૈવી નમૂનાઓને પોતાની આત્મા પર અંકિત કરી માઇક્રોકોઝમ લઘુબ્રહ્માંડ માનવ ને મેક્રોકોઝમ વિશ્વ બ્રહ્માંડ સાથે જોડીને દૈવી શક્તિ અને સમજ પ્રાપ્ત કરી શકે.
આ તો સ્મૃતિ કળાની કલ્પનાની પણ બહારની વાત લાગે છે. ખાલી યાદશક્તિ સુધારવાથી શરૂ કરીને સીધા આધ્યાત્મિક પરિવર્તન અને દૈવી શક્તિ પ્રાપ્ત કરવા સુધીની સફર, આ જ વિચાર એને તે સમયના સત્તાધીશો માટે ખતરનાક બનાવતો હશે, નહીં?
ચોક્કસ. તે ખાલી જ્ઞાન મેળવવાની વાત નહોતી, પણ અસ્તિત્વના રૂપાંતરણની મહત્વાકાંક્ષા હતી.
આ બધી ઐતિહાસિક વાત ખૂબ જ રસપ્રદ છે, પણ હવે સવાલ એ થાય કે આજના જમાનામાં આપણા રોજિંદા જીવનમાં આ પ્રાચીન કળાનો કોઈ ઉપયોગ થઈ શકે? શું તેમાંથી કંઈક શીખવા જેવું છે આપણે માટે?
ચોક્કસપણે. સૌથી પહેલો અને સ્પષ્ટ ઉપયોગ તો છે વ્યક્તિગત યાદશક્તિ સુધારવા માટે. પેલી મેથડ ઓફ લોસી કે મેમરી પેલેસ તરીકે જાણીતી ટેકનિક,
હા હા,
આજે પણ મેમરી કોમ્પિટિશનના ચેમ્પિયન લોકો વાપરે છે. વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી માટે, પ્રોફેશનલ્સ પ્રેઝન્ટેશન કે ભાષણ યાદ રાખવા માટે. અરે, આપણે રોજની ખરીદીની યાદી જેવી સાદી બાબતો માટે પણ આનો ઉપયોગ કરી શકીએ છીએ.
અને બીજું, પેલી વિઝ્યુઅલાઇઝેશનની શક્તિ. આ પુસ્તક આપણને શીખવે છે કે કોઈ સૂકી કે અમૂર્ત માહિતી હોય, એને જો આબેહૂબ દૃશ્ય કે વાર્તા સ્વરૂપે કલ્પવામાં આવે ને, તો તે લાંબા સમય સુધી યાદ રહે છે.
બરાબર.
આનો ઉપયોગ આપણે ભણાવવામાં, ટ્રેનિંગ આપવામાં કે આપણી પોતાની સમજણ સ્પષ્ટ કરવા માટે કરી શકીએ. કોઈ જટિલ કોન્સેપ્ટ હોય એને મનમાં ચિત્રિત કરવાનો પ્રયાસ કરવો.
ત્રીજો મુદ્દો છે જ્ઞાનનું અવકાશી આયોજન. આપણે ખબર પણ ના હોય એમ વિષયનું ક્ષેત્ર, દલીલનું માળખું, વિચારોની રૂપરેખા જેવા સ્પેસવાળા રૂપકો વાપરીએ જ છીએ.
હા, સાચી વાત છે.
આ પુસ્તક આપણને સભાનપણે આવા માનસિક નકશાઓનો ઉપયોગ કરીને જ્ઞાનને વધુ સારી રીતે ગોઠવવા અને સમજવા માટે પ્રેરણા આપી શકે છે.
અને કદાચ સર્જનાત્મકતા માટે પણ પ્રેરણા મળી શકે. જેમ બ્રુનોએ અલગ અલગ ક્ષેત્રોના પ્રતીકો અને વિચારોને ભેગા કરીને નવી સમજ મેળવવાનો પ્રયાસ કર્યો, તેમ આપણે પણ અસામાન્ય જોડાણો કરીને જુદા જુદા વિચારોને આપણા મેમરી પેલેસમાં ભેગા લાવીને નવા ઉકેલો કે આઈડિયા શોધી શકીએ. આખી પ્રોસેસ જ ક્રિએટિવ છે.
બરાબર સમજ્યા તમે. એ પણ એક શક્યતા છે.
તો આ સમગ્ર ચર્ચાને અંતે શું ખાસ શીખવા મળ્યું? અંગત રીતે કહું તો મારા માટે સૌથી મોટી આહા મોમેન્ટ એ હતી કે ભૂતકાળમાં કલ્પના શક્તિને ખાલી બાળકોની રમત કે મનોરંજન નહીં, પણ જ્ઞાન મેળવવા અને ગોઠવવાનું એક ગંભીર શક્તિશાળી સાધન માનવામાં આવતું હતું. એ વિચાર જ કેટલો રોમાંચક છે.
અને મારા માટે આ પુસ્તક એ વાત પર ભાર મૂકે છે કે જ્ઞાન સાથે જોડાવાની અને તેને સાચવવાની આપણી અત્યારની રીતો, ખાસ કરીને આ ડિજિટલ રીતો, એ એકમાત્ર રસ્તો નથી. ભૂતકાળની આ આંતરિક પદ્ધતિઓ માનવ મનની જે અકલ્પનીય ક્ષમતાઓ છે, જે લવચિકતા છે, એ દર્શાવે છે. તે આપણને વિચારવા પ્રેરે છે કે શું આપણે આપણી આંતરિક મેમરીની શક્તિઓને ઓછી આંકી રહ્યા છીએ, શું આપણે એનો પૂરતો ઉપયોગ નથી કરી રહ્યા.
ખરેખર વિચારવા જેવો મુદ્દો છે, અને એ જ વિચાર સાથે આપણે શ્રોતાઓને છોડી જઈએ. આજના ડિજિટલ યુગમાં, જ્યાં લગભગ બધી જ માહિતી એક ક્લિક પર હાજર છે, જ્યાં આપણે યાદ રાખવાને બદલે સર્ચ કરવા પર વધુ આધાર રાખીએ છીએ, ત્યાં શું આવી ઊંડાણપૂર્વકની સંચરિત આંતરિક સ્મૃતિકળાનું કોઈ સ્થાન કે મહત્વ રહ્યું છે? શું તેને કોઈક સ્વરૂપે ફરી જીવંત કરવાથી આપણને વ્યક્તિગત કે સામૂહિક રીતે કોઈ ફાયદો થઈ શકે ખરો?
ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.